કહેવાનો છે 55મું પાનું. છ દ્રવ્યોના હવે આપણે વિશેષ ગુણ લઈએ છીએ. એમાં જીવનો એક વિશેષ ગુણ કયો છે? ચેતના. ચેતનાના બે ભાગ કીધા, દર્શન અને જ્ઞાન. તો સામાન્ય અવલોકન તેનું નામ દર્શન છે, અને ભેદ પાડીને જાણવું તેનું નામ. કેટલી પર્યાય ભેદ કહેતા, કેટલી પર્યાય? તો કે ચાર પર્યાય, ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવળ. એમાં ચક્ષુ દર્શન કોને કહે છે? આંખથી જે આપણને દેખાય છે તે બધું ચક્ષુ દર્શન છે. શું વ્યાખ્યા છે ચક્ષુ દર્શનની? આંખથી જે દેખાય તેનું નામ ચક્ષુ દર્શન. તો ચક્ષુ ઇન્દ્રિય દ્વારા જે મતિ જ્ઞાન થાય તે પહેલાના દર્શનને ચક્ષુ દર્શન કહેવામાં આવે છે. અને અચક્ષુ કોને કહે છે? ચક્ષુ સિવાયની ચાર ઇન્દ્રિય અને મન. એના દ્વારા શું થાય છે? મતિ જ્ઞાન. અને એ પહેલા જે દર્શન હોય તેનું નામ અચક્ષુ દર્શન કહેવામાં આવે છે. બે થઈ ગયા છે. હવે અવધિ દર્શન. અવધિ દર્શન કોને કહે છે? અવધિ જ્ઞાનના પહેલા થવાવાળા સામાન્ય પ્રતિભાસને અવધિ દર્શન કહેવામાં આવે છે. જ્ઞાન અને દર્શનનો બેનો મેળ કેવી રીતે હોય છે? પહેલા શું થાય? ચક્ષુ દર્શન અથવા અચક્ષુ દર્શન, બેમાંથી એક. પછી શું થાય? મતિ જ્ઞાન. એ પછી શું થાય? શ્રુત જ્ઞાન થાય. ઈ જ્ઞાનનો ક્રમ છે. પછી જ્ઞાનમાં જેને જેને અવધિ જ્ઞાન થાય ઈ પહેલા શું થાય? અવધિ દર્શન થાય. અને અવધિ જ્ઞાન થયા પછી તેને મનપર્ય જ્ઞાન થાય. કોઈને મનપર્ય જ્ઞાન હોય ને અવધિ જ્ઞાન નો એમ ન બને. તો ઈ ક્રમ છે કે અવધિ દર્શન, અવધિ જ્ઞાન અને મનપર્ય જ્ઞાન. બધા અવધિ જ્ઞાની મનપર્ય એમ નહીં, પણ મનપર્ય જ્ઞાન હોય તેને અવધિ જ્ઞાન તો હોય છે. તો ઈ એનો ક્રમ છે, અવધિ દર્શન, અવધિ જ્ઞાન અને પછી મનપર્ય જ્ઞાન. તો અવધિ દર્શન કોને કહે છે? અવધિ જ્ઞાનના પહેલા થવાવાળા સામાન્ય પ્રતિભાસને અવધિ દર્શન કહેવામાં આવે છે. અવધિ દર્શન કે ચક્ષુ અચક્ષુ દર્શન આપણને ખ્યાલમાં આવતું નથી. આપણને તો સીધું મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન કે અવધિ જ્ઞાન જેને હોય તેને ખ્યાલ આવે છે. પછી કેવળ દર્શન. કેવળ જ્ઞાનની સાથે થવાવાળા સામાન્ય પ્રતિભાસને કેવળ દર્શન કહે છે. ઓલામાં શું હતું? પહેલા હતું. અને આમાં શું છે? સાથે. જ્યાં જ્યાં કેવળ જ્ઞાન હોય એની સાથે. કારણ કે હવે જ્યાં પૂર્ણ થઈ ગયું ત્યાં હવે ક્રમ પડતો નથી. ક્રમ શેમાં પડે છે? અપૂર્ણતામાં ક્રમ પડે છે. રોટલીના કટકા કે આપણે ખાઈએ છીએ એમાં બ્રેક શું કામ કરવું પડે છે? કે મોઢું એટલું નાનું છે, પણ મોઢું હાથી જેવું મોઢું પૂર્ણ હોય તો શું થાય છે? એને તો પૂરું હોય છે. એમ પૂર્ણ જ્યાં જ્ઞાન થઈ ગયું છે હવે એમાં ક્રમ નથી પડતા. પૂર્ણતા થતા એવું એક સાથે થાય. તો કેવળ જ્ઞાન સાથે જે દર્શન થાય તેનું નામ કેવળ દર્શન કહેવામાં આવે છે. અને અવધિ જ્ઞાન પહેલા જે થાય તેનું નામ અવધિ દર્શન કહેવામાં આવે છે. અને મતિ જ્ઞાન પહેલા જે થાય તેનું નામ ચક્ષુ અથવા અચક્ષુ કોઈ પણ હોય. મતિ જ્ઞાન પહેલા શું હોય? ચક્ષુ દર્શન અથવા અચક્ષુ દર્શન. અવધિ જ્ઞાન પહેલા અવધિ દર્શન, અને કેવળ જ્ઞાન પહેલા કેવળ જ્ઞાનની સાથે હોય છે. તો એ કેવળ જ્ઞાનની સાથે થવાવાળા સામાન્ય પ્રતિભાસને કેવળ દર્શન કહેવામાં આવે છે. ચક્ષુ અચક્ષુ એટલે આંખથી જે મતિ જ્ઞાન થાય એ પહેલાનું જે દર્શન હોય તેનું નામ ચક્ષુ દર્શન કહેવામાં આવે. ચક્ષુ ચક્ષુ એટલે ખ્યાલ આવે છે તે આંખ. કદાચ જો કોઈને કદાચ શબ્દોની ડિફિકલ્ટી હોય તો પૂછી શકે, ખબર નહીં આમાં ચક્ષુ એટલે દરેક સમજી જાય કે નહીં. ચક્ષુ એટલે આંખ. તો આંખના નિમિત્તે જે મતિ જ્ઞાન થાય છે એ પહેલાનું જે દર્શન હોય તેનું નામ ચક્ષુ દર્શન કહે. અને આંખ આઈ સિવાયની પાંચ સેન્સ, બીજી ચાર સેન્સ અને એક મન, એના દ્વારા જે મતિ જ્ઞાન થાય એ પહેલાના દર્શનને અચક્ષુ દર્શન કહેવામાં આવે છે. હા, એ પહેલા તેમ તો શ્રુત જ્ઞાન પહેલા કેમ નથી શ્રુત દર્શન આવતું? એવી રીતે આ જ અવધિ જ્ઞાન પૂર્વક મનપર્ય જ્ઞાન થતું. એક જ સમય ન થાય, વારા ફરતી થાય, પણ અવધિ જ્ઞાન પૂર્વક મનોપર્ય થાય. જેને જેને મનોપર્ય જ્ઞાન હોય એને શું હોય છે? અવધિ જ્ઞાન. અથવા એક સમજી લઉં, આ ચાર છે, પછી કેમ નથી એનો અર્થ શું છે? કારણ તેમાં શું ચાર જાતની પર્યાય થાય, એટલે ચાર જાતની ચક્ષુ અચક્ષુ છે, તે મતિ જ્ઞાન પહેલા છે, અવધિ જ્ઞાન પહેલા અવધિ દર્શન છે. નહીં, અવધિ જ્ઞાન પહેલા અવધિ દર્શન હોય છે, અને મનોપર્ય જ્ઞાન જેને હોય છે એને અવધિ જ્ઞાન હોય છે, અને અવધિ જ્ઞાન તો હોય છે, અને એ પહેલા અવધિ દર્શન તો થઈ જાય છે. બ્રેકેટમાં લખ્યું છે, આત્મા સ્વપરનો દર્શક અને સ્વપરનો નાયક છે. આત્મા કેવો છે? સ્વ અને પરને દેખે છે, પણ એવો ભેદ નથી હોતો. આ સ્વ છે ને આ પર છે એવો દર્શનમાં ભેદ હોતો નથી. સ્વપરને કેવા પણે જાણે છે? જેને શું કહે છે? સામાન્ય અસ્તિત્વને ગ્રહણ કરે છે. દર્શન કોને ગ્રહણ કરે છે? મહાસત્તા, અથવા તો બીજી શું ભાષા વાપરી શકીએ? સાંભળી છે, અવાંતર સત્તા ને મહાસત્તા. તો દર્શન કોને પકડે છે? મહાસત્તા, સામાન્ય સત્તા. અને જ્ઞાન કોને પકડે છે? અવાંતર સત્તા, દરેક પોતપોતાના અસ્તિત્વને. મહાસત્તા એટલે બધું જ છે. દર્શનમાં શું આવે? મહાસત્તા, જેને આપણે કહીએ ને કે કોઈ ભેદ નહીં દરેકના અસ્તિત્વને. કેવું અસ્તિત્વ? કે જળ રૂપનું અસ્તિત્વ કે ચેતન રૂપનું અસ્તિત્વ, એ કેવું જે ભેદ છે એ કોણ પકડે છે? જ્ઞાન. પણ દર્શન તો શેમાં? બધાને અસ્થિપણે ગ્રહણ કરે છે, એ મહાસત્તા. તો મહાસત્તાને ગ્રહણ કરે, સામાન્ય સત્તાને ગ્રહણ કરે તેનું નામ દર્શન છે. અને એ સત્તા કેવી છે? ચેતન રૂપની સત્તા છે, જળ રૂપની છે, ધર્માસ્તિકાય રૂપની, અધર્માસ્તિક, એવો ભેદ પાડીને જે જાણે તેનું નામ જ્ઞાન કહેવામાં આવે છે. અવાંતર સત્તા અથવા વિશેષ ભેદ પાડે. હવે કે છે 158, દર્શન ઉપયોગ ક્યારે ઉત્પન્ન થાય છે? દર્શનની પર્યાય, દર્શન ગુણ. દર્શન ગુણ એટલે શ્રદ્ધાની અહીંયા વાત નથી. દર્શન કહેતા કોની વાત ચાલે છે? અવલોકન, સામાન્ય અવલોકન દેખવાની, એની પર્યાયની વાત ચાલે છે. દર્શન ઉપયોગ છદ્મસ્ત જીવોને જ્ઞાન ઉપયોગ પહેલા અને કેવલીઓને જ્ઞાન ઉપયોગની સાથે જ થાય. છદ્મસ્ત જેનું જ્ઞાન હજી અવરાયેલું છે, અપૂર્ણ છે, જેનું જ્ઞાન હજી પૂર્ણપણે નથી ખીલી ગયું, તે બધા જીવોને છદ્મસ્ત કહેવામાં આવે છે. બારમા ગુણસ્થાન સુધી, પહેલા ગુણસ્થાનથી માંડીને બારમા ગુણસ્થાન સુધી બધા જીવોને કેવા કહેવાય છે? છદ્મસ્ત, જેનું જ્ઞાન હજી ઓછું છે. એનો અર્થ કેવળ જ્ઞાન સુધી જેને પ્રાપ્ત નથી થયું, કેવળ જ્ઞાન, એ સિવાયના બધા જીવોને છદ્મસ્ત કહેવામાં આવે છે. છદ્મસ્તને દર્શન ક્યારે થાય છે? જ્ઞાનની પહેલા, એને જ્ઞાનની પહેલા દર્શન થાય છે. અને કેવળ જ્ઞાન જેને થઈ ગયું છે તેને કેવળ જ્ઞાનની સાથે કેવળ દર્શન હોય છે. પછી હવે દર્શનની વાત પૂરી કરે, હવે જ્ઞાનની વાત કરે છે. દર્શનની કેટલી? ચાર પર્યાય આવી, ચક્ષુ અચક્ષુ અવધિ અને કેવળ. હવે જ્ઞાનની વાત કરે કે જ્ઞાનના કેટલા ભેદ છે. જ્ઞાન ગુણ તો નિત્ય એકરૂપ છે, પણ તેના સમ્યક પર્યાયના પાંચ ભેદ છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનોપર્યજ્ઞાન અને કેવળ. આ પાંચે સમ્યક જ્ઞાનના, સાચા જ્ઞાનના ભેદ છે. અને મિથ્યા જ્ઞાનના ત્રણ પ્રકાર છે, કુમતિ, કુશ્રુત અને કુઅવધિ, એમ આઠ પર્યાય છે. આ કોના ભેદ છે? જ્ઞાનની પર્યાયના. જ્ઞાન ગુણ તો એકરૂપ જ છે, લખ્યું ને, જ્ઞાન ગુણ તો નિત્ય એકરૂપ, પણ એની પર્યાય આવી આઠ પ્રકારે થાય છે. કોઈ પાંચ પ્રકાર લે તો એમાં સાથે કુમતિની બધું સમજી લેવું. તો જ્ઞાનની સમ્યક જ્ઞાન, સાચા જ્ઞાનની પાંચ પર્યાય, અને મિથ્યા જ્ઞાન, અજ્ઞાનની ત્રણ પર્યાય, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનોપરિજ્ઞાન અને કેવળ જ્ઞાન, એ સમ્યક જ્ઞાનની અને અજ્ઞાનની કુમતિ, કુશ્રુત ને કુ અવધિ એ પ્રકારે થાય છે. એનો દરેકની વ્યાખ્યા આપણને હવે આપે છે. 160માં મતિજ્ઞાન કોને કહે છે? પરાશ્રયની બુદ્ધિ છોડી દર્શન ઉપયોગ પૂર્વક સ્વસન્મુખતાથી પ્રગટ થવા વાળા નિજ આત્માના જ્ઞાનને મતિ જ્ઞાન કહે છે. આ કોની વ્યાખ્યા કરી? सम्यक मति ज्ञानी बात करी। सम्यक दृष्टि धर्मात्मा ने चौथे गुण स्थाने जे सम्यक मति ज्ञान प्रगट थाय छे तेनी बात करे छे कि क्यारे थाय छे के दर्शन पूर्वक अहिया स्वरूप नु सिद्ध अवलंबन थाय छे। स्वरूप ने जे ज्ञान अतिन्द्रिय ज्ञान आत्मा ने पकड़े छे तो ते ज्ञान ने सम्यक मति ज्ञान कहेवामां आवे छे। एनी व्याख्या करी पराश्रय बुद्धि छोड़ी तो नास्ती करी परम सुख छे परम थी लाभ थशे एवो पराश्रय बुद्धि छोड़ी ने दर्शन उपयोग पूर्वक दर्शन उपयोग थई जाय छे अनुभव ना काल वक्त ए कई खबर नथी थई जाय छे पछी शुं थाय छे स्वरूप नी सन्मुखता ज्यां मति ज्ञान नी पर्याय स्वरूप नी सन्मुख थाय छे तो तेनुं नाम तेने सम्यक मति ज्ञान कहेवामां आवे छे। हवे जे सामान्य मति ज्ञान होय मति ज्ञान कोने होय छे कई गति में होय छे मति ज्ञान चारे गति में अथवा क्या जीव ने होय छे मति ज्ञान बधाज कोने होय छे मति ज्ञान कोने होय छे बधाज सिद्ध सिवाय बधाने केवी न होय तो कोने केवल एने शुं व्याख्या आपशो छदमस्त मति ज्ञान कोने होय छे बधाज छदमस्त ने बारमा गुणस्थान सुधी मति अने श्रुत बे ज्ञान होय छे। निगोदमा हो के बारमा गुणस्थान वाला जीव हो बधा जीव ने मति अने श्रुत ज्ञान तो होय छे। हवे एमा जे आत्मानो जेने अनुभव थयो छे तेने सम्यक मति ज्ञान छे अने अज्ञानी ने कुमति ज्ञान तो तेनी अहींया वात करे छे कारण के एना तो कोई भेद छे ज नहीं ने एमा तो भेद पाड़वानो सवाल ज नथी ई कई ओलामा करे छे स्वपन एक पणे जाणवू के एवो तेमा भेद होतो नथी एमा तो अभेद छे ने अभेद एटले एमा कई भेद पाड़ीने स्वपन एकत्वपणे जाणे ने एवू तेमा होतुं नहीं ज्ञानमां एवू होय छे अने एनो उपयोग कई पलटावानो पर सन्मुख छे ने स्वसन्मुख करवो ने एवू तेमां कई होतुं दर्शन एटले अवलोकन सामान्य देखवू एनो एक स्थूल दृष्टांत विचारवो होय तो जेवी रीते अर्ली मोर्निंग नो फोग होय ने त्यारे शुं होय छे दूर वस्तु शुं छे कांई छे एम खबर पड़े देर इज समथिंग पण शुं छे आपणने ख्याल न आवतो होय के न्यां कोई माणस उभो छे के न्यां पत्थर छे के झाड़ छे के शुं छे एम लागे कांई छे खरुं पण शुं छे आपणने खबर नथी कांई छे एवो जे ख्याल छे ने तेने दर्शन कहवाय पछी आपणे नजीक जई अथवा फोग ओछो थाय तो आपणने खबर पड़े अरे भाई आ तो माणस नो तातो पत्थर हतो तो ई ख्याल आवे छे एनुं नाम ज्ञान कहवाय। एम सामान्य पहेला अवलोकन होय तेनुं नाम दर्शन छे अने भेद पड़े छे ख्याल आवे छे तेनुं नाम ज्ञान कहेवामां आवे। तो आ जे मति ज्ञान जे बधा जीवो छदमस्त ने होय छे इंद्रिय अने मन जेमां निमित्त मात्र छे एवा ज्ञान ने मति ज्ञान कहे छे। पांच इंद्रिय अने मन एना निमित्ते जे ज्ञान थाय छे तेनुं नाम मति ज्ञान कहेवामां आवे छे अने ते बधा जीवोने छदमस्त ने होय छे। हवे श्रुत ज्ञान मति ज्ञान पहेला सम्यक मति ज्ञान नी व्याख्या लईए तो बीजो बगड़ो छे आत्मानी शुद्ध अनुभूति रूप श्रुत ज्ञान ने भाव श्रुत ज्ञान कहे से आत्माना शुद्ध अनुभूति एनी व्याख्या सेमा करी छे समयसामा छे श्रुत पंदरमी गाथामा छे अबद्ध स्पष्ट अनन्य जे अविशेष देखे आत्मने ते द्रव्य तेमज भाव जिनसासन सकल देखे। जिनसासन केवू छे बाह्य द्रव्य श्रुत अने अभ्यंतर भावश्रुत ज्ञान वालू छे एनी व्याख्या करीश ने पंदर मां ए भावश्रुत ज्ञानी आमां व्याख्या करे के भावश्रुत ज्ञान कोने अवलंबे थाय छे के अबद्ध स्पष्ट अनन्य नियत अविशेष अने असंयुक्त एवा कोण छे एवो पांच भाव स्वरूप कोण छे एवा पांच भाव स्वरूप केटला आत्मा छे एवा पांच भाव स्वरूप पांच आत्मा ने पांच भाव स्वरूप एक आत्मा अबद्ध કોઈ જુદો છે ને કોઈ અનન્ય જુદો છે એમ નથી. એ પાંચ ભાવ સ્વરૂપ એક પોતાનો આત્મા છે, એને જે દેખે છે તેનું નામ ભાવસૃત જ્ઞાન કહેવામાં આવે છે. તો આત્માની શુદ્ધ અનુભૂતિ રૂપ શ્રુત જ્ઞાનમાં વધારે વિશેષતા અનુભૂતિ, મતિ જ્ઞાનમાં એટલો નથી ભેદ. આ શ્રુત જ્ઞાનમાં એવો ભેદ પડે છે, ભેદ જ્ઞાન અનુભૂતિ એ શ્રુત જ્ઞાન થાય છે. મતિ જ્ઞાન તો બહારથી જુદું પડે છે, પણ અનુભવ જે છે જુદું પાડવાનું તે શ્રુત જ્ઞાન થાય. પણ એ શ્રુત જ્ઞાન પહેલા મતિ જ્ઞાન હોય છે, અને એની ખાસ વ્યાખ્યા તો 144 નંબરની ગાથામાં છે. એટલે પરદ્રવ્ય તરફ જતી બુદ્ધિઓને પાછી વાળીને મતિ જ્ઞાનને આત્મસન્મુખ કર્યું, પછી શ્રુત જ્ઞાનને અંદર સન્મુખ કરે છે. એની વ્યાખ્યા બે રીતે લીધી. એટલે મતિ જ્ઞાન પૂર્વક શ્રુત જ્ઞાનમાં આત્માનો અનુભવ થાય છે. આત્માની શુદ્ધ અનુભૂતિ રૂપ શ્રુત જ્ઞાનને ભાવ શ્રુત જ્ઞાન કહેવામાં આવે છે. આ શ્રુત જ્ઞાન છે, સાચું શ્રુત જ્ઞાન. અને બધા જીવોને અજ્ઞાનીને હોય છે કેવું છે કે મતિ જ્ઞાનથી જાણેલા પદાર્થના સંબંધથી અન્ય પદાર્થને જાણવા વાળા જ્ઞાનને શ્રુત જ્ઞાન કહે છે. એની ઘણી વ્યાખ્યા, ચિંતન રૂપ જ્ઞાન એને પણ શ્રુત જ્ઞાન કહે છે. એક આ પદાર્થને જાણ્યું, એના સંબંધી બીજા પદાર્થને જાણીએ, કારણ કે બનાવનાર કોઈ કાર્પેન્ટર હશે, આ શેમાંથી બનાવ્યું છે, પેલા મોટું લાકડાનું પીસ હશે એમાંથી બનાવ્યું હશે, એને કલર કર્યો હશે, તો એક પદાર્થને જાણીને એના સંબંધી બીજા પદાર્થને જાણવું, એ પદાર્થ સંબંધી વધારે ઓળખાણ વિશે ચિંતન કરવું, જ્ઞાન કરવું, તેનું નામ શ્રુત જ્ઞાન કહેવામાં આવે છે. એક વ્યક્તિને ખબર પડી કે આ વ્યક્તિ છે, પછી એના સંબંધી કે એના સગા સંબંધી બીજા કોણ છે એ વિશેષ જ્ઞાન કરવું, તેનું નામ શ્રુત જ્ઞાન કહેવામાં આવે છે. મતિ જ્ઞાન પૂર્વક જાણેલા પદાર્થ સંબંધી વિશેષ જ્ઞાન થાય તેનું નામ શ્રુત જ્ઞાન કહેવામાં આવે છે. મતિ જ્ઞાનથી જાણેલા પદાર્થના સંબંધથી અન્ય પદાર્થને જાણવા વાળા જ્ઞાનને શ્રુત જ્ઞાન કહે છે. પછી ત્રીજું અવધિ જ્ઞાન. આ મતિ શ્રુત સામાન્ય તો કોઈને પણ હોય, પણ સમ્યક મતિ એ તો ચોથા ગુણસ્થાનથી, ચોથાથી બારમા સુધી. અને સામાન્ય જે મતિ જ્ઞાનને શ્રુત જ્ઞાન છે તો બધા છદ્મસ્થને હોય છે, નિગોદના જીવથી માંડીને બધાને હોય છે. પણ સમ્યક મતિ અને સમ્યક શ્રુત જ્ઞાન તો ચોથા ગુણસ્થાનથી બારમા ગુણસ્થાન સુધી હોય છે. દર્શન, છદ્મસ્થને પહેલા દર્શન થાય પછી જ્ઞાન થાય છદ્મસ્થને, અને કેવળીને સાથે થાય. હવે અવધિ જ્ઞાન, જો અવધિ જ્ઞાન શબ્દ ઉપરથી આપણને ખ્યાલ આવે. અવધિ, અવધિ એટલે મર્યાદા, લિમિટેશન. અવધિ જ્ઞાન કહેતા લિમિટેશન વાળું મર્યાદિત જ્ઞાન છે. કેવળ જ્ઞાન કેવું છે? અનંત, અમર્યાદિત, એટલે એ કેવળ જ્ઞાન છે, અનંત જ્ઞાન છે. જયારે અવધિ જ્ઞાન કેવું છે? લિમિટેશન. શેની લિમિટેશન એમાં હોય છે? દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદા પૂર્વક જે રૂપી પદાર્થોને સ્પષ્ટ જાણે તેને અવધિ જ્ઞાન કહેવામાં આવે. જો કોને જાણે છે? આત્માને જાણવા માટે અવધિ જ્ઞાન શું મદદ કરે? કારણ કે એનો વિષય માત્ર રૂપી છે. અવધિ અને મન પરિજ્ઞાન કોને જાણે? માત્ર રૂપી પદાર્થો. તો આત્માને જાણવા માટે એ અવધિ જ્ઞાન ને મન પરિજ્ઞાનની કોઈ જરૂર નથી. અવધિ જ્ઞાન ને મન પરિજ્ઞાન પ્રગટે તો જ કેવળ જ્ઞાન પ્રગટે એવો કોઈ નિયમ નથી. પણ સમ્યક મતિ અને સમ્યક શ્રુત જ્ઞાન થવું જોઈએ, એક ક્રમે વધીને પછી કેવળ જ્ઞાન થાય છે. અવધિ જ્ઞાન અને મન પરિજ્ઞાન બધા જીવોને મુનિરાજને હોય એવું કાંઈ હોતું નથી. પણ સમ્યક મતિ અને સમ્યક શ્રુત જ્ઞાન, જેનું નામ સમ્યક જ્ઞાન કહીએ, એ તો હોવું જોઈએ. કારણ કે આ બે પર તરફ માટેનું છે. એટલે આ કેવી છે? એક વૃદ્ધિ છે, જરૂરિયાત નથી. આજ આપણે કોઈ ચાલીને જઈએ કે ગાડીમાં બેસીને જઈએ, પણ પહોંચીએ છીએ તો બે જણા પહોંચે છે, એમ આ તો એક લબ્ધિ રૂપનું હોય છે. અને નારકી અને દેવને અવધિ જ્ઞાન તો કેવું હોય છે? નિયમથી હોય છે. અવધિ જ્ઞાન આપણને થાય તો સારું, જ્ઞાન દુઃખનું કારણ હોય શકે તો પછી શું કામ વાંધો છે? ના કેમ પાડે? એ નથી પડતા. આપણને અવધિ જ્ઞાન થાય સારું ખરાબ? પેલા ફરીથી પ્રશ્ન, પછી બીજા કોઈ જવાબ દેવો? એ તો જે જવાબ દેવો સારું કે ખરાબ એમાંથી કોઈ પણ આપી શકે છે. કોને હજી બીજો કઈ જવાબ દે? બહાર જ જાય છે તમસ તો આપણે બહાર ઉપયોગ નથી જતો. આપણને ના હોય, કોઈ કોઈને હોય, નારકી અને દેવને તો નિયમથી હોય. અવધિ જ્ઞાન સારું કે ખરાબ એમને તમે એનો કેવો ઉપયોગ કરે એ ઉપર આધાર. ચાકુ હોય, નાઇફ હોય, સારી ખરાબ? તમે તમારા ઘરમાં ઓલું કાપવા કરો સારું છે, બીજાને મારા કરો તો ખરાબ છે. એ વસ્તુ ખરાબ નથી, તમે કેવી રીતે ઉપયોગ કરો, જેવી રીતે જાતે સ્મરણ થાય એ કેવું છે, સારું કે ખરાબ? જે જ્ઞાની હોય એને જાતે સ્મરણ થાય તો વૈરાગ વધી જાય, અજ્ઞાની જાતે સ્મરણ થાય તો એને કાંઈ ફરક નથી પડતો. એટલે જ્ઞાન સારું કે ખરાબ કરતા આપણે એનો ઉપયોગ કે કેવી રીતે કરીએ છીએ. નારકી અવધિ જ્ઞાન હોય છે એ જાણીને શું કરે છે, આ મારો વિરોધી છે, આ દોષ, એવું કરે છે. અને બીજા કોઈ જેને હોય એ અવધિ જ્ઞાનથી કદાચ યાદ કરીને અનુભૂતિ પણ તમને દર્શન પણ કરી લે છે. કેવો ઉપયોગ આપણે કરીએ એના ઉપર આધાર છે. જેમ બારમાં દ્રષ્ટાંત, પૈસા સારા ખરાબ કે તમે કઈ રીતે વાપરો, પાપમાં વાપરી શકો છો ને ધર્મમાં પુણ્યમાં પણ વાપરી શકો છો, તે અવધિ જ્ઞાનની વ્યાખ્યા કરે છે. બીજાના વિચાર મનમાં રહેલા રૂપી પદાર્થ સંબંધીને જાણ, વિચારને નહીં પણ બીજો જે એમ કોઈ સામે હોય, મન પરિજ્ઞાની મુનિરાજ હોય અને સામે બેઠો કોઈ પોતાના ઘરનો ને એનો વિચાર કરતો હોય તો મુનિરાજ જાણી શકે કે ઘરનો વિચાર કરે છે. એના મનમાં જે રૂપી પદાર્થનો વિચાર ચાલતો એ રૂપી પદાર્થને જાણી શકે કે આ કોનો વિચાર અત્યારના કરે છે, એ એમને ખ્યાલમાં આવી જાય. એવું કાંઈ નથી, કેમ આત્માનો વિચાર ન કરી શકીએ? એવું કાંઈ આપણે ગમે એનો વિચાર કરી શકીએ, પણ બીજા સામો જીવ જે રૂપી પદાર્થનો વિચાર કરતો હોય તેને એ મન પરિજ્ઞાની જાણી શકે છે. હા, એ સરસ યાદ છે. હવે લઈએ વ્યાખ્યા તો લઈએ, હવે લઈએ છેલ્લે આવે એટલે. અવધિ જ્ઞાન શું છે? મર્યાદિત દ્રવ્યોને જાણે, પછી ક્ષેત્રને જાણે, એની લિમિટેશન હોય, એક માઇલ, બે માઇલ જેટલી રેડિયસ જેને કહીએ ને, બે માઇલની રેડિયસ કે કેટલી રેડિયસ, એની ક્ષેત્રની મર્યાદા. દ્રવ્ય એટલે કેટલા વસ્તુને જાણવું, તે દ્રવ્યની મર્યાદા અવધિ. પછી ક્ષેત્રની, પછી કાળ, ભૂત ભવિષ્ય કેટલો કાળ સુધી જાણવું, જેવી રીતે કોઈ 5 વર્ષ 10 વર્ષ જેને જેવી મર્યાદા તો એને કાળની મર્યાદા. અને ભાવ, ભાવ એટલે એવા સામે એના ગુણો કે એવા રૂપી પદાર્થ વિશેનું. તો રૂપી પદાર્થ વિશેની દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની મર્યાદા પૂર્વક જે રૂપી પદાર્થોને, રૂપી પદાર્થ કહેતા ભૂતગલ, ધર્મ, અધર્મ, આકાશને કા, રૂપી કહેતા આવે ને, જીવ સિવાયના બાકીને 5 આવે ને, તો રૂપી કહેતા કેટલા પદાર્થ આવશે? એક પૂતગલને જ જાણે છે. દ્રવ્ય ક્ષેત્ર કાળભાવની મર્યાદા પૂર્વક રૂપી કહેતા એક પૂતગલ દ્રવ્યને જ સ્પષ્ટ જાણે છે. હવે સ્પષ્ટ શા માટે લખ્યું? આગળ જે શ્રુતને મતિ જ્ઞાનમાં સ્પષ્ટ શબ્દ નહોતો અને અહીંયા સ્પષ્ટ શબ્દ આવ્યો, શા માટે? સ્પષ્ટ શબ્દનો શું અર્થ કોઈને? ચોકસાઈ, તો આપણે ચોકસાઈથી બરોબર જાણું છે. આ ચોકસાઈ તો હોય છે પર્યાય સહિત, તો કેમ આપણે પર્યાય સહિત નથી જાણી શકતા? મતિશ્રુ જ્ઞાનમાં પર્યાય સહિત જાણી શકીએ છીએ ના? એવું કોઈ સ્પષ્ટનો અર્થ શું છે કે જે અવધિ જ્ઞાન છે એને કોઈ પણ 5 ઇન્દ્રિય કે મનનો અવલંબન નથી, માટે સ્પષ્ટ છે. સ્પષ્ટ એટલે પ્રત્યક્ષ. આપણું જે મતી અને શ્રુજ્ઞાની કેવું છે પરોક્ષ ખબર છે ને, પાંચ જ્ઞાનની પર્યાય, જો કે વિસ્તાર ઘણો થાય, પાંચ જ્ઞાનની પર્યાય છે એમાં મતી શ્રુત કહેવાય છે પરોક્ષ છે, અવધિને મન કહેવાય છે એક દેશ પ્રત્યક્ષ. આઈ થિંક આગળ બધું આવી ગયું છે આપણે. અને કેવળ જ્ઞાન કેવું છે? સકલ પ્રત્યક્ષ છે. મતી શ્રુત જ્ઞાન શા માટે પરોક્ષ છે? કારણ કે ઇન્દ્રિય અને મનનું અવલંબન આવે છે. અવધિ જ્ઞાન સીધું જાણે છે, એને કોઈ ઇન્દ્રિય કે મનનું અવલંબન હોતું જ નથી, જરૂર નથી. એ અવધિ જ્ઞાન સીધું, પણ એને દેશ શા માટે કહે છે? કારણ કે લિમિટેડનું જાણે છે, માટે એક દેશ પ્રત્યે. આગળ આપણે છડાળામાં જ આવી ગયું છે. આ રીતે પાંચ પ્રકારની જ્ઞાનની પર્યાયમાં મતી શ્રુતમાં પાંચ નિર્ણય મનનું અવલંબન હોવાથી તેને પરોક્ષ કહેવાય છે, અને આ સ્પષ્ટ એટલે પ્રત્યક્ષ એટલે એને કોઈનું અવલંબન હોતું નથી, માટે તેને અવધિ જ્ઞાન એવું છે મનના અવલંબન વગર જાણે, પણ મનનું પણ એને અવલંબન હોતું નથી. અવધિ જ્ઞાનની એવી તાકાત છે, અવધિ જ્ઞાનની એવી તાકાત છે. પેલા તો અવધિ જ્ઞાન ત્રણ કાળ ત્રણ લોકને જાણી જ ન શકે, અને એને એટલે યુગપદનો સવાલ જ નથી. યુગપદ નથી, પ્રત્યક્ષ અને યુગપદ બેમાં ફરક છે. યુગપદ એટલે એક સાથે, અને પ્રત્યક્ષ એટલે કોઈના અવલંબન વગર. એવું કાંઈ ને, એ સમયનું એટલે ભૂતકાળનું ભવિષ્યનું જાણે, એનો ઉપયોગ મૂકવો પડે છે. કેવળ જ્ઞાનની જેમ એક જ સમયમાં બધું જાણે એવું નથી, એને કાળની મર્યાદા હતી, પણ એનો ઉપયોગ મૂકીને ક્રમે કરીને જાણે છે. કેવળ જ્ઞાનની જેમ અક્રમે બધું જાણી લે એવું હોતું નથી. તો એ સ્પષ્ટનો અર્થ એ છે કોઈના અવલંબન વગર અવધિ જ્ઞાન સીધું જાણે. અને આ જો કે આગળ આવશે આપણને ભેદ, મેં તો મતી જ્ઞાનના કેટલા ભેદ છે, અવગ્રહ ઈહા અવાય ને ધારણા એવા ભેદ છે. બીજા ક્યાં ભેદ છે? બીજા ક્યાં ભેદ છે? એ તો છે ઈ સિવાયના તર્ક સ્મૃતિ અનુમાન અને ધારણા એવા એના ચાર પ્રકાર છે, એના ઈ પણ છે. પછી શ્રુજ્ઞાનના કયા પ્રકાર છે? બહુ ને બહુ ને એવા 12 પ્રકારના ભેદ, બહુ ડિટેલ છે, બહુ વિધ ને એવા બધા. પછી એ બધું બહુ શીખવું તો નથી આપણે, આ તો ખાલી જાણવા પૂરતું. અવધિ જ્ઞાનના કેટલા ભેદ છે? ત્રણ ભેદ છે, દેશ અવધિ, સકલ અવધિ અને પરમ અવધિ. કોઈને જો આ બધા ભેદ જાણવા હોય તો નિયમસારમાં પણ પદ્મમલધારી દેવે શરૂઆતની ગાથાઓમાં લીધું છે, એના ઉપર ગુરુદેવના પ્રવચનો પણ છે, બહુ સહેલાઈથી સમજાય છે, એમાં હશે. આ તો આમાં નિયમસારમાં પણ છે. તે અવધિ જ્ઞાનને એ ત્રણ પ્રકાર છે. મનપર્ય જ્ઞાન આપણે પૂરું કરી લઈએ. એક મનપર્ય જ્ઞાન કોને કહે? દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની મર્યાદા પર, જો બેમાં છે મર્યાદા, તો અવધિ જ્ઞાનમાં પણ મર્યાદા છે અને મનપર્ય જ્ઞાનમાં પણ મર્યાદા છે. બીજાના મનમાં રહેલા રૂપી પદાર્થ સંબંધી વિચારોને તથા રૂપી પદાર્થોને સ્પષ્ટ જાણે તેને મનપર્ય જ્ઞાન કહે. જેને કે મનના વિચાર, બીજાના જીવના મનમાં રહેલા વિચાર, રૂપી પદાર્થના વિચારને જાણે તેને અહીંયા મનપર્ય જ્ઞાન કહેવામાં આવે છે. મનપર્ય જ્ઞાન નિયમથી કોને હોય? નિયમથી દીક્ષા લે ત્યારે હોય. ફરીથી કોઈને કેવું, એમાં સુધારો, થોડો જવાબ સાચો થોડોક, પણ સુધારો. દીક્ષા લીધા પછી ધ્યાનમાં બેસે ત્યારે થાય, ધ્યાનમાં બેસે ત્યારે સાતમું ગુણસ્થાન આવે અને મનપર્ય જ્ઞાન. અને ગંધર્વદેવને પણ નિયમથી હોય છે. તીર્થંકર ત્રણ જ્ઞાન લઈને તો આવે, મતિ જ્ઞાન, શ્રુજ્ઞાન અને અવધિ જ્ઞાન. શું આવે છે? ફરીથી ઘણા એમ કે ને જન્મથી જ હોય છે, એ વાત સાચી ખોટી? તીર્થંકરને ત્યારે હોય એટલે લઈને આવે એમ. ખરેખર શબ્દ શું હોવો જોઈએ? જન્મ થાય ત્યારે એમ નહી. શા માટે લઈને આવે છે? કેમ કોઈ તિરંજમાંથી આવે તો ન હોય, કદાચ ન પણ હોય, તો ન આવે તો ક્યાંથી આવે? કારણ કે તીર્થંકર હંમેશા દેવ માંથી કે નરક માંથી, તો ત્યાં તો અવધિ જ્ઞાન એટલે ત્યાંથી લઈને આવે છે. કારણ કે મનુષ્ય મરીને મનુષ્ય તીર્થંકર ન થાય, તિરંજ માંથી પણ ન આવે. નિયમ શું છે? ક્યાંથી આવે? દેવ અન્નાર્કી, અને ત્યાં તો અવધિ જ્ઞાન, એટલે અવધિ જ્ઞાન લઈને આવે. જન્મથી થાય એમ ના લેવું, જોકે એનો કહેવાનો અર્થ સમજે તો વાંધો નથી, પણ અવધિ જ્ઞાન સાથે લઈને આવે છે તીર્થંકર. અને જયારે દીક્ષા લે છે અને ધ્યાનમાં બેસે છે તો સાતમું ગુણસ્થાન આવે ત્યારે મન પર્ય જ્ઞાન ચોથું જ્ઞાન પ્રગટ થાય, એની વ્યાખ્યા કરે છે. મુનિ દશા સિવાય કોઈને મન પર્ય જ્ઞાન હોય નહીં. મતિ જ્ઞાનનો શ્રુત જ્ઞાનનો એવો કોઈ વિશિષ્ટ ક્ષમ હોય, મન પર્ય જ્ઞાન મુનિ દશા સિવાય હોઈ શકે નહીં. તો એમને જે ખ્યાલ હતો એ શ્રુત જ્ઞાનની કોઈ એવી વિશેષતા કોઈ એમની છે, કોઈ વિશેષતા જ્ઞાનનો ક્ષમ એવો, બાકી એનાથી મન પર્ય જ્ઞાન કેવું. જાતિસ્મરણી એનો જ છે, ધારણાનો ભેદ છે. એ હવે આગળ ભેદ આવશે એટલે આપણે થોડુંક લેશું, અને આઈ થિંક હવે પૂરું કરીએ પછી મન પર્ય જ્ઞાન. કે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની મર્યાદા પૂરક અવધિ જ્ઞાનની જેમ જ મન પર્ય જ્ઞાન કેવું છે? મર્યાદિત. બીજાના મનમાં રહેલા રૂપી પદાર્થ સંબંધી. મુનિરાજ મન પર્ય જ્ઞાનની સામે બેઠા હોય, સામે કોઈ શિષ્ય હોય કે બીજો જીવ હોય, એ કોઈ રૂપી પદાર્થનો વિચાર કરતો હોય તો મુનિરાજને ખ્યાલમાં આવી જાય. તો રૂપી પદાર્થ સંબંધી વિચારોને તથા રૂપી પદાર્થોને સ્પષ્ટ, સ્પષ્ટ એટલે પાછું એમાં કોઈ ઇન્દ્રિય કે મનનો અવલંબન નથી, માટેને સ્પષ્ટ જાણે તેને મન પર્ય જ્ઞાન કહેવામાં આવે છે. આવું આપણને બેમાંથી ક્યું જ્ઞાન આપણને ગમે? અવધિ જ્ઞાન કે મન પર્ય જ્ઞાન ક્યું જોવે? આ બે માંથી, બે માંથી અવધિ જ્ઞાન જોયે, મન પર્ય જ્ઞાન જોયે. મન પર્ય જ્ઞાન જોવે છે કે ભાઈ મારા આત્માના હિતને માટે કાંઈ લાભનું કારણ એ રૂપી પદાર્થને જાણવામાં નિમિત્ત થાય છે. મારે રૂપીને હવે જાણવો, મારે તો મારો અરૂપી ચૈતન્ય વિચારણા કરે છે એમ ખ્યાલમાં આવે કે રૂપી પદાર્થ, રૂપી પદાર્થોના વિચારને, એટલે કે એને ખ્યાલમાં આવે કે આના મનમાં આવા રૂપી પદાર્થોનો વિચાર ચાલે છે. જુદું પાડો, જુદું પહાડે, એટલે કે ખરેખર મન પરિજ્ઞાનનો વિષય રૂપી છે. એ રૂપી પદાર્થ કયો છે? સામે દેખાય એને તો આવી તો શ્રેણી માંડે ત્યારથી તો પ્રમાદ તો વય જ ગયો છે ને. પ્રમાદ ક્યાં હોય છે? છઠ્ઠા ગુણસ્થાન સુધી હોય છે, પછી સાતમાંથી તો પ્રમાદ જ નથી. કેવળીની તો વાત નથી, છઠ્ઠે ગુણસ્થાનથી આગળ હવે પ્રમાદ જ રહેતો નથી, એટલે માટે છઠ્ઠા ગુણસ્થાન સુધી પ્રમાદ હોય છે. તો આપણે અહીંયા વિશેષ ગુણ ચાલે છે, અને વિશેષ ગુણમાં જીવનો કયો વિશેષ ગુણ આપણે લીધો તો, જેનું આપણે હવે ડિટેલ લેવું છે, એ કયો લીધો તો? ચેતના. ચેતનાના કેટલા પ્રકાર છે? બે, દર્શન ચેતના અને જ્ઞાન ચેતના. તેમાં ચેતનાની પહેલા શું વ્યાખ્યા કરી આપણે? આમ આવી ગઈ, જેમાં પદાર્થોનો પ્રતિભાસ થાય. પદાર્થોને જાણવું એમ નહીં, પણ પદાર્થોનું જાણવું થાય એનું નામ તો શું આવશે? જ્ઞાન ચેતના. પણ પ્રતિભાસ, એ પ્રતિભાસ બે પ્રકારનું, એક સામાન્ય રૂપનું હોય તો દર્શન ચેતના છે, વિશેષ રૂપનું હોય તો તેનું નામ જ્ઞાન ચેતના છે. તેમાં 151મો પ્રશ્ન છે, 54 પાનું. દર્શન ચેતના કોને કહે છે? જેમાં પદાર્થોના ભેદ રહિત સામાન્ય પ્રતિભાસ એટલે અવલોકન હોય તેને દર્શન ચેતના કહે છે. સામાન્ય ભેદ ન પાડી શકે, આ જીવ છે કે આ જળ છે, ચેતન છે કે અચેતન છે, એવો ભેદ ન જેમાં હોય, એવું જે અવલોકન, એવું જે દેખવું, તેનું નામ દર્શન ચેતના કહેવામાં આવે છે. આપણને એ ખબર પડે ની દર્શન ને આપણે પકડી શકતા નથી. આપણને તો સીધું શું ખ્યાલમાં આવે છે, જ્ઞાન ખ્યાલ થઈ જાય છે. અને એના માટે એક સરસ દ્રષ્ટાંત પણ શાસ્ત્રમાં આવે છે. કાગડો તો કદાચ અહીંયા દેખાતા નથી, હશે કે નહીં દેખાત, મેં તો નથી જોયા હજી સુધી. એમ છે, કાંઈ વાંધો નહીં. એનું છે ને, એના જે હોલ્સ છે એ બે છે, કાણા જેને કહે, પણ કીકી એક જ. પણ એટલી ફાસ્ટ ફરતી હોય છે કે આપણને શું લાગે છે, જેમ આપણને બે કીકી છે એવી રીતે એને એક જ છે, બે નથી. એવી રીતે અહીંયા એક જ્ઞાન ઉપયોગ છૂટીને બીજો જે જ્ઞાન ઉપયોગ થાય છે એમાં એટલું જલ્દી ફરી જાય છે કે વચ્ચે દર્શન ઉપયોગ થઈ જાય છે આપણને ખબર પડતો. એક જગ્યાએથી ઉપયોગ હટીને બીજે ઉપયોગ જાય છે જ્ઞાનનો, એ પહેલા એને દર્શન ઉપયોગ થઈ જાય છે, પણ આપણને ખ્યાલમાં આવતો નથી. તે દર્શન ઉપયોગની વાત કરે છે. દર સમયે કોને કીધું જ્ઞાનની પણતી? દર સમયે ફરીથી શું છે, દર સમયે ઉપયોગ થાય છે જ્ઞાનનો? ઉપયોગ દર સમયે થાય છે? ફરીથી એક પ્રશ્ન, મારો પ્રશ્ન છે, ઉપયોગ દર સમયે થાય છે જ્ઞાનનો દર્શનનો? ફરક છે ઉપયોગ ને પણતીમાં, ફરક છે. પેલા તો અસંખ્ય સમયે ઉપયોગ થાય, પણતી સમયે સમય થાય. ઉપયોગ તો અસંખ્ય સમય હોય છે ને, એટલે ઉપયોગ અસંખ્ય સમયનો હોય છે અને પણતી સમય સમયની થાય છે. તો ઉપયોગ અહીંયા તો આપણને પણતીની વાત છે. એ બધું ઉપયોગ ને પણતી ને બધું કદાચ આગળ આવશે. ઉપયોગ એટલે આજ આ કોઈ વ્યક્તિ છે, આ વસ્તુ છે એમ જ્યાં મને ખ્યાલમાં આવે ત્યારે શું થાય છે, અસંખ્ય સમય ત્યાં ઉપયોગ ટકે છે. પણતી તો સમ સમય બદલી જાય છે, એ પહેલા જો ઉપયોગ કદાચ પલટી ગયો તો પછી એનો ખ્યાલ આવતો નથી. એટલે ઉપયોગ અસંખ્ય સમયનો કામ કરે, પણતી એક એક સમયની કરે છે. ઉપયોગ બે માં દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ બે માં લાગુ પડે. આ જણા છે ને, હા, જ્ઞાનનો ઉપયોગ ટકે છે, દર્શન તો પલટી જાય. દર્શન પૂરો કરતા જ જ્ઞાન થઈ જાય. ઉપયોગ શેમાં લાગુ પડે છે? દર્શનમાં, જ્ઞાનમાં અને ચારિત્રનો શુદ્ધો ઉપયોગ કહીએ છીએ. શુભ ઉપયોગ, અશુભ ઉપયોગ અને શુદ્ધો એમાં પણ ઉપયોગ, એટલે એમાં પણથી એકાગ્ર છે. તો જેમાં પદાર્થોનો ભેદ રહીત સામાન્ય પ્રતિભા છે એટલે અવલોકન હોય તેને દર્શન ચેતના કહે છે. એનો દ્રષ્ટાંત આપે, જેમ કે જ્ઞાનનો ઉપયોગ ઘડા તરફ હતો, ત્યાંથી છૂટીને બીજા કોઈ પદાર્થ ઉપર ગયો તો બીજા પદાર્થ સંબંધી જ્ઞાન ઉપયોગ શરૂ થાય તે પહેલા જે ચૈતન્યનો સામાન્ય પ્રતિભાસ રૂપ વ્યાપાર થાય તેને દર્શન ઉપયોગ કહેવામાં આવે છે. એ જ્ઞેયને છોડીને જ્ઞાન બીજાને જ્યાં જાણવા જાય છે એમાં વચ્ચે જે એક પ્રતિભાસ થઈ જાય છે સામાન્ય અવલોકન, તેનું નામ દર્શન ઉપયોગ કહેવામાં આવે છે. થોડું ખોલું અઘરા જેવું લાગશે, પણ એક જેટલું સમજાય એટલું ટ્રાય કરું, બાકી જેટલું આપણને વધારે સમજવા જેવું છે એ વધારે લેશું. બાકી આવું થાય છે, અને આવું કોને થાય? છદ્મસ્તને થાય. કેવડીને કેવું હોય છે? જ્ઞાન સાથે દર્શન હોય છે. આવું જે પલટો જે થાય, પેલા દર્શન હોય પછી જ્ઞાન થાય, એવું કોને થાય છે? છદ્મસ્તને. છદ્મસ્ત એટલે અધૂરા, બારમા ગુણસ્થાન સુધી આવું થાય છે. જ્ઞાનનો ઉપયોગ એક પદાર્થને જાણતો હોય એને છૂટીને બીજાને પદાર્થને જ્યાં જાણવા જાય છે એ પહેલા એને એક દર્શન ઉપયોગ થઈ જાય છે. આપણને ન થાય પછી જ્ઞાન થાય, એ અલ્પ એમાં દર્શન બહુ અલ્પ છે. છદ્મસ્ત, છદ એટલે આવરણમાં, અને જેનું જ્ઞાન છે, જેનું જ્ઞાન આવરણમાં છે તેનું નામ છદ્મસ્ત, અવરાયેલું. છદ્મસ્ત એટલે અવરાયેલું, ઓછું છે, બીડાયેલું છે, ઓછું છે, અવરાયેલું છે. છદ્મસ્ત, મસ્ત એટલે અવરાયેલું. એનું એમાં બારમા ગુણસ્થાન સુધી આવી જાય, કારણ કે પૂર્ણ જ્ઞાન ક્યારે પ્રગટે છે? કેવળ જ્ઞાન થતા. એટલે ત્યાં સુધીનું ભલે એ મતિ શ્રુત થતા તો મન પર્ય જ્ઞાન હોય તો પણ એ જ્ઞાન કેવું છે, અવરાયેલું છે, પૂરેપૂરું જ્ઞાન ખીલું નથી. એટલે મન પર્ય જ્ઞાન સુધી પણ એ અવરાયેલું અને એ બારમા ગુણ સ્થાન સુધી હોય છે. એટલે એની વ્યુત્પત્તિ છે છદ્મસ અવરાયેલું. કાગડામાં શું છે કે એનું આંખમાં બે હોલ હોય છે, પણ એની શું છે, કીકીને શું કહ્યું, આઈ બોલ એક જ હોય છે, પણ એટલો ફાસ્ટ મૂવ થતો હોય છે કે આપણને શું લાગે છે દેર આર ટુ આઈ બોલ્સ, પણ રિયલી કેટલા હોય છે. એમ આપણનું જ્ઞાન એટલું જલ્દી ફરી જાય છે કે આપણને એ દર્શન પકડાતું નથી. આપણને તો જ્ઞાનપૂર્વક કેવું લાગે છે, જ્ઞાન જ થયું દેખાય છે, દર્શન આપણને પકડાતું નથી. એટલે પણ વચ્ચે દર્શન આવું થઈ જાય છે. 152માં જ્ઞાન ચેતન એટલે જ્ઞાન ઉપયોગ કોને કહે, જેમાં પદાર્થોનો વિશેષ એટલે ભેદ પાડીને જાણે, જુદું જુદું જાણે તેને જ્ઞાન ઉપયોગ કહે છે. અર્થાત જ્ઞાન ગુણને અનુસરીને વર્તનારો ચૈતન્ય પરિણામ તેને જ્ઞાન ઉપયોગ કહે. આવી વ્યાખ્યા સાંભળી છે, જ્ઞાન ગુણને અનુસરીને વર્તનારો ચૈતન્ય અનુવિધાયી પરિણામને ઉપયોગ કહે છે. નિયમસારમાં આવે છે, નિયમસારની શરૂઆતની આત્મા ઉકેલી બધું આજુબાજુ છે. જેમાં પદાર્થોનો કેવો છે વિશેષ, ભેદ પાડીને જેમાં પ્રતિભાસ થાય તેને જ્ઞાન ઉપયોગ, એનું બીજી વ્યાખ્યા કરી. જ્ઞાન ગુણને અનુસરીને વર્તનારો ચૈતન્ય પરિણામ, આ એક સુંદર વ્યાખ્યા છે. મુનિરાજના આચાર્ય દેવ બીજે પણ આવે છે, જે જ્ઞાન થાય છે કોને અનુસરીને થાય છે, જ્ઞેયને અનુસરીને થાય છે કે જ્ઞાનને અનુસરી. જો આખો સિદ્ધાંત આમાં દેખાડે, જે કોઈ પ્રણતિ થાય છે એ નિમિત્તને અનુસરીને થાય છે કે ઉપાદાનને અનુસરી, જ્ઞાનની પ્રણતિ જ્ઞાનને અનુસરીને થાય કે જ્ઞેયને થાય, શ્રદ્ધાની પ્રણતિ શ્રદ્ધા ગુણને અથવા ત્રિકાળી આત્માને અનુસરીને થાય કે બહારના રાગના વિકલ્પને અનુસરીને થાય, તો મારી પ્રણતિ મને અનુસરીને થાય, પરદ્રવ્યને કારણે થતી નથી. તો જ્ઞાન ગુણને અનુસરીને દરેક પર્યાય, જાયસો મતિ શ્રુત અવધિ મન કે કેવળ, દરેક પ્રણતિ પોતાના ઉપાદાનને જ્ઞાન ગુણને અનુસરીને થાય છે. મારી મતિશ્રુતની અલ્પ પર્યાય પણ જ્ઞેયને અનુસરીને નહીં પણ ઇન્દ્રિયને અનુસરીને પણ નથી થતી. નિમિત્ત રૂપે ગમે તે હો પણ એ અનુસરે છે કોણ, કોને, કોના કારણે, આ એ દેખાડે છે, સ્વતંત્રતા દેખાડે છે. આપણને જ્ઞેય છે તો જ્ઞાન છે એમ ખબર હોવાથી આપણે જ્ઞેય લુપ્ત થઈ જઈએ. આપણને જ્ઞેયની મમતા શું કામ રહે છે, નિમિત્તની મમતા શું કામ રહે છે, કારણ કે નિમિત્તથી મારું ભલું થશે, જ્ઞેયથી મારું જ્ઞાન થશે, એટલા માટે આપણે જ્ઞેય તરફ ભળી જઈએ. પણ જ્યાં ખ્યાલમાં આવી જશે કે મારી જ્ઞાનની પરિણતિ મારા જ્ઞાન ગુણને અનુસરીને થાય છે, હવે મારે જ્ઞેય લુપ્તતા કરવાની કોઈ જરૂર રહેતી નથી. મારી પરિણતિ મારા ઉપાદાનને અનુસરીને થાય, મારે નિમિત્તાધીન વૃત્તિ કરવાની જરૂર નથી, તો એને એક સ્વતંત્રતા મળે છે. એટલે વ્યાખ્યા ઉપર ગુરુદેવસિંહ ઘણો સરસ અર્થ કરીને કે દરેક આ તે જ્ઞાન ગુણને લીધી, એવી રીતે દરેક ગુણની પરિણતિ કોને અનુસરીને થાય છે, નિમિત્તને, પરદ્રવ્યને કે પોતાના ગુણને, પોતાના સ્વભાવને. મારી જે જે પરિણતિ ઉત્પન્ન થાય છે મારા સ્વભાવને અનુસરીને થાય છે, એટલે કે મારાથી થાય છે, પરદ્રવ્યથી થતી નથી, નિમિત્ત કે જ્ઞેય કે પરદ્રવ્યથી થતી નથી. દરેક પદાર્થમાં આપણે તો આપણા જીવનું પ્રયોજન છે બીજાનું, બીજા જાણે, પણ મારી જે પરિણતિ છે એ કોને અનુસરીને થાય છે, તો હવે મારે કોની સામું જોવાનું રહ્યું, મારે મારા સ્વભાવ સામું જોવાનું. મારી જે જે પરિણતિ એ મારા સ્વભાવ મારામાંથી આવે છે, મારા કારણે આવે છે, તો મારે હવે સ્વભાવ સામું જોવાનું રહ્યું, એ આપણને એમાંથી શીખડાવે છે. હવે વ્યાખ્યા કરી, હવે એના ભેદ શીખડાવે છે. દર્શન ચેતનાના કેટલા ભેદ છે અને એના પછી જ્ઞાન ચેતનાના આવશે. તો દર્શન ચેતનાના ચાર ભેદ છે, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવલ દર્શન. અને બે બધી પર્યાય તેવો એટલે ચારે જાતની દર્શન ગુણને અનુસરીને વર્તનારા ચૈતન્યના પરિણામ છે. એ બધા પરિણામ ચક્ષુ દર્શન કોને અનુસરીને થાય છે? ચક્ષુ ને અનુસરીને થાય. ચક્ષુ દર્શન કોને અનુસરીને થાય છે? ચક્ષુ ને અનુસરીને થાય છે. નિમિત્ત જુદી, અનુસરવાની વાત છે. કેવળ દર્શન કોને અનુસરીને થાય છે? લોકાલોક ને અનુસરીને. પણ લોકાલોક ન હોત તો એનું જ્ઞાન ન થતું. તમે ભલે ગમે તેમ માનો કે નિમિત્તથી થતું નથી, જ્ઞેયથી જ્ઞાન થતું નથી, પણ જ્ઞેય ન હોય ને જ્ઞાન થતું હોય એવું મને દેખાડો તો શું છે? જ્ઞેયથી જ્ઞાન થાય છે. જો જ્ઞેયથી જ તારે એમ સિદ્ધ કરવું હોય જ્ઞેય, અને જગતમાં જ્ઞેય ન હોત તો એમ પ્રશ્ન કરે છે. પણ જગતમાં એ ક્યારે એવું બને કે જ્ઞેય ન હોય? એ પછી ઓપ્શનલ લેવાનો પ્રશ્ન શું છે? એજમ્પશન લેવાનો કોઈ પ્રયોજન શું રહે છે? કોઈ કે ને જ્ઞેય ન હોત તો, માની લીધું જ્ઞેય ન હોત તો શું થાત? એવો એક સમય દેખાડી દે જગતમાં ક્યાંય જ્ઞેય ન હોય તો. જે શક્ય જ નથી એવું એજમ્પશન લઈને ચાલવાની શું છે? તો જગતમાં જ્ઞેય છે. હવે જ્ઞેય છે તો જ્ઞાન કોને અનુસરશે એ નક્કી કરવાનું છે. કે જગતમાં જ્ઞેય છે તો એને અનુસરીને જ્ઞાન થયું, કે જ્ઞાન ગુણને અનુસરીને જ્ઞાનની પર્યાય થાય. તો અહીંયા કે છે ચક્ષુ દર્શનના ચાર છે. એ ચારે દર્શન ચેતનાના ચાર પ્રકાર, ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવળ, એ ચારેય પર્યાય, ચારેય ઉપયોગ દર્શન ગુણને અનુસરીને થાય છે. તેની એક એક વ્યાખ્યા લઈએ. ચક્ષુ દર્શન કોને કહે છે? આમાં થોડુંક અટપટું કદાચ લાગશે, પણ વધારે સમજુશો તો એમાં કાંઈ અઘરા જેવું તો નથી. ચક્ષુ ઇન્દ્રિય દ્વારા મતિ જ્ઞાન થાય. શું છે? ચક્ષુ ઇન્દ્રિયથી ચક્ષુ દર્શન નહીં થાય, સમજવાનું આમાં શું છે? ચક્ષુ દર્શનની વ્યાખ્યા શું છે? ચક્ષુને નિમિત્તે ચક્ષુ દર્શન થાય છે એમ નથી. ચક્ષુ ઇન્દ્રિયથી તો શું થશે? મતિ જ્ઞાન. ચક્ષુ ઇન્દ્રિય દ્વારા મતિ જ્ઞાન થયા પહેલા જે સામાન્ય પ્રતિભાસ થાય તેને ચક્ષુ દર્શન કહેવામાં આવે છે. મને રંગનું જ્ઞાન થયું, મતિ જ્ઞાન. તો એ રંગનું મતિ જ્ઞાન થાય એમાં કોણ નિમિત્ત હોય? ચક્ષુ, રંગમાં જાણવામાં. તો એ રંગનું મને મતિ જ્ઞાન થયું, એ પહેલા જે દર્શન થયું હતું તેનું નામ ચક્ષુ દર્શન કહેવામાં આવે. ચક્ષુ ઇન્દ્રિયથી થતું દર્શન એમ નહીં, એ પહેલા. મતિ જ્ઞાન તો જ્ઞાનની પર્યાય છે, અને ચક્ષુ દર્શન કોની પર્યાય છે? દર્શન. બે ફરક છે ને, બે પર્યાય. ફરીથી, ચક્ષુ ઇન્દ્રિય દ્વારા શું થાય છે? ચક્ષુ દર્શન થાય કે મતિ જ્ઞાન થાય પેલા એ નક્કી કરવું છે. મતિ જ્ઞાન કોનાથી થાય? એમાં નિમિત્ત કોણ હોય? મતિ જ્ઞાન જ્ઞાનની પર્યાય છે, એમાં નિમિત્ત કોણ હોય? પાંચ ઇન્દ્રિય અને મન. પાંચ ઇન્દ્રિય અને મન, એનાથી મતિ જ્ઞાન થાય. એ પાંચ ઇન્દ્રિયમાંથી એક ચક્ષુ લહો, એ ચક્ષુના નિમિત્તે મતિ જ્ઞાન થયું, અને ચક્ષુના નિમિત્તે મતિ જ્ઞાન થાય તેમાં રંગ જણાય. તો એ મતિ જ્ઞાનની પરિણતિ થાય, એ પહેલા જે સામાન્ય પ્રતિભાસ હતો તે પ્રતિભાસનું નામ ચક્ષુ દર્શન કહેવામાં આવે છે. એવું તો નહીં, પણ કારણ કે મતિ જ્ઞાન પણ સિદ્ધુને જાણે છે, જે દર્શને એને ઇન્ફોર્મેશન આપી એ દર્શનને જ્ઞાન જાણે એમ નહીં. તો એ પહેલા, કારણ કે ઓલી પરિણતિ તો વહી જાય છે, જયારે જ્ઞાનની, મતિ જ્ઞાનની પરિણતિ થશે ત્યારે ચક્ષુ દર્શનની પર્યાય તો ચાલી જશે. પણ એ જ્ઞાન જ્યાં રંગને જાણે છે ચક્ષુ ઇન્દ્રિયના નિમિત્તે, એ પહેલા એક દર્શનની પર્યાય થઈ જાય છે. એ દર્શનની જે પર્યાય થાય તેનું નામ ચક્ષુ દર્શન કહેવામાં આવે છે. પ્રતિબિંબ નહીં, પણ એ પાછો પદાર્થ શું છે? જ્ઞાન પાછું પદાર્થને જાણે, એ પાછું પ્રતિબિંબને જાણે એમ નહીં. તમે જે કહો છો કે ભાઈ ચક્ષુ દર્શન થયું અને ચક્ષુ દર્શનને પછી મતિ જ્ઞાન જાણે એમ નહીં, એ જે ચક્ષુ દર્શનની પર્યાય થઈ હતી એ પર્યાયનો વ્યય થઈ જાય, અને જે મતિ જ્ઞાન છે પછીનું એ મતિ જ્ઞાન ચક્ષુના નિમિત્તે રંગને જાણશે. અને ચક્ષુ દર્શનમાં આ રંગ છે એમ ન જાણે. ફરીથી આ તો થોડું સમજાવવા માટે કીધું. ચક્ષુ દર્શન કોને જાણે? રંગને જાણે, ગંધને જાણે, કે સ્પર્શ ને જાણે તો શું કરે છે? ચક્ષુ દર્શન કોને દેખે છે? ચલો બસ, કોને દેખે છે? રંગને દેખે, ગંધને દેખે, સ્પર્શને દેખે, કોને દેખે? ભેદ ના પડે એટલે પ્રતિબિંબનો કોઈ પ્રશ્ન નથી. કારણ કે ચક્ષુ દર્શનમાં આ રંગ છે, આ ગંધ છે, આ સ્પર્શ છે એવો કોઈ ભેદ હોતો જ નથી. માટે એ પ્રતિબિંબ અથવા એ પરિણતિ તો ચાલી જાય છે. મતિ જ્ઞાનની પરિણતિ પછી પ્રગટ થાય છે. શું છે આંધળા ને? આંધળા નો રંગ ન દેખાય? રંગ દેખાય છે? નથી દેખાતો આંધળા ને? રંગ દેખાય છે નહી? આપણે તો એટલો પ્રશ્ન છે. દેખાય છે? દેખાય છે કેમ? આ તમે આંખ બંધ કરીને જોવો સૂરજ ની સામે કે ગમે તેમ શું દેખાય છે? લાલ, પીળું, ગમે કઈ દેખાય છે. તો એને ક્ષોભસમ તો છે, આંધળો છે, પણ એ સંગની પચેન્દ્રી છે ને ક્ષોભસમ તો. પણ એવો ક્ષોભસમ નથી કે બહારની વસ્તુને જાણી શકે. હવે મતિ દર્શન કે એવું નથી એમ, તો એનો સ્વભાવ છે. મતિ દર્શન શું કામ હોય? મતિ જ્ઞાન સાથે થાય છે કે પહેલા થાય છે? પહેલા થાય છે. એમાં આવી બે ભેદ એના પાડવામાં આવે છે. હવે કેમ નથી એનો અર્થ એમાં શું છે કે મતિ જ્ઞાન પહેલા જ થાય છે એટલે મતિ દર્શન નથી. એવી રીતે મન પર્યાય દર્શન પણ નથી, એવી રીતે શ્રુત દર્શન પણ નથી. શું કામ નથી? કારણ કે મતિ જ્ઞાન પહેલા ચક્ષુ અથવા ચક્ષુ દર્શન થઈ જાય, એ પછી મતિ જ્ઞાન, અને મતિ જ્ઞાન પૂર્વક તો શ્રુત જ્ઞાન થઈ જાય, પછી દર્શન એમાં રહેતું જ નથી, અવકાશ. એવી રીતે અવધિ જ્ઞાન જેને થાય છે એના પછી એને શું થાય છે? મન પર્યજ્ઞાન થઈ જાય છે. જેને મન પર્યજ્ઞાન હોય એને અવધિ જ્ઞાન હોય જ છે, એટલે વચ્ચે દર્શનની કોઈ જરૂર રહેતી નથી. એટલે મતિ જ્ઞાન પહેલા જ હોય અને અવધિ જ્ઞાન પહેલા જ હોય. પાછું મન પર્યજ્ઞાન પહેલા ન હોય, કારણ કે અવધિ પૂર્વક મન પર્યજ્ઞાન થઈ જાય છે. આવી લઈએ ચક્ષુ દર્શન તો હવે લઈએ. પેલા ચક્ષુ દર્શન ની વાત સમજાય તો થોડુંક આગળ વધીએ. થોડુંક એટલે જ અટપટું છે અને કદાચ મને એમ લાગે થોડું વિષય છોડી દેશું, કારણ કે આમાં થોડું વધારે અભ્યાસ કે એવું કર્યો હોય થોડું તો મજા આવશે. બાકી એટલું સમજવું જૈન દર્શન ની ગહનતા એટલી છે કે આપણું જ્ઞાન થાકી જશે પણ એ વિષય પૂરો થતો નથી. શા માટે એવું છે? કારણ કે એ જેને દેખાડે છે એવો આત્મા જ મહાન ગહન એવો છે કે એની વાત કરતા કરતા પણ પૂરું પહોંચાય એવું નથી. આપણને એમ ખ્યાલ આવી શકે કે આવી વાત હજી તો આચાર્યો લખી તો ગણધરદેવમાં શું ખ્યાલ આવતો હશે અને એવા કેવળજ્ઞાનમાં તો શું ખ્યાલ આવતો હશે. આચાર્ય દેવોએ પણ આટલી સૂક્ષ્મતા સુધી જો વાતો કરી છે તો જેને બાર અંગનું જ્ઞાન પ્રગટ થતું હશે એ ગણધરદેવનું કેવું જ્ઞાન હશે. અને એ ગણધરદેવ એમ કે કેવળજ્ઞાનની અપેક્ષાએ હું તો કેવો છું, તરણાતુલ્ય છું, તે કેવળજ્ઞાનની તાકાત કેવી હશે. અને એવું કેવળજ્ઞાન કોની પાસે છે? અરિયન ભગવાન પાસે છે. તો આપણી પાસે છે? ક્યારે છે? અત્યારના છે. એ કેવળજ્ઞાન દેખાતું નથી ને મને કેટલા પાઉન્ડ મળે ત્યાં નજર પહેલા પહોંચે છે. વાત તો ઘણી સારી કરીએ છીએ કે આવું કેવળજ્ઞાન મારી પાસે પડ્યું છે, પણ નજર ક્યાં પહોંચે છે? બહારમાં જો પહોંચે છે કે મને આવું ખાવાનું મળે, આવું મકાન મળે, કાર નવી મોડેલ મળે, એ પહેલા તો બુકિંગ કરાવી લેવું મારું. અરે તારા સ્વભાવની મહિમા તો એકવાર કર કે તારા સ્વભાવમાં શું પડ્યું છે કે જેની વાત પણ પૂરી વાણીમાં ન આવી શકે એવી મહિમાવંતુ પદાર્થ છો, અને છતાં આ વાત ન સમજાય એમ ન વિચારું. એના માટે ખાસ ગુરુદેવસિંહ કહેતા કે મને નથી સમજાતું એવું શલ્ય જેને સમજાવવા નથી દેતું. પહેલેથી પોલે શું માની લીધું? હેઝ મેડ અપ માઇન્ડ કે આ મને સમજાય જ નહીં. એ નથી સમજાતું એવો એનો નિર્ણય છે ને એ સમજાવવા ન દેતો. અરે આવો કેવળજ્ઞાન સ્વભાવી આત્મા એમ મને એમ કે મને આ ન સમજાય. જેમ કોઈ મોટો પહેલવાન હોય એમ કે હું એક કિલોગ્રામ ઉપાડી ન શકું, તેના માટે શું કહેવાય? શરમજનક કહેવાય. એમ તું આવો કેવળના સ્વભાવી આત્મા અને આ વાત મને ન સમજાય. આચાર્ય દેવ કે જ્ઞાનીઓએ આ વાત શું કામ લખી? આપણને નહીં સમજાય એટલે લખી છે કે આપણને સમજાશે એવી આપણી યોગ્યતા જોઈને લખી છે. તો આપણી પણ યોગ્યતા છે, અભ્યાસ કરવો પડે એ વાત તો જરૂર છે. તો દરેકે નિરાશ થઈને નહીં સમજાય એમ ન માનવો, અભ્યાસ કરીને સમજાશે એવું આપણે પોઝિટિવલી પ્રયત્ન હંમેશા કેવો હોય? પોઝિટિવલી. તે ચક્ષુ દર્શનની વાત કરી, હવે 195મો પૂરો કરી લઈ. અચક્ષુ દર્શન, ચક્ષુ ઇન્દ્રિયને છોડીને બાકીની ચાર ઇન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને કર્ણેન્દ્રિય અને મન દ્વારા મતી જ્ઞાન થયા પહેલા. આ એટલું ખાસ આમાં વ્યાખ્યામાં ધ્યાન રાખવું. ચક્ષુ ઇન્દ્રિયથી શું થાય છે? ચક્ષુ દર્શન થાય કે મતી જ્ઞાન, એ પહેલા એક નક્કી કરવાનું. એ ચક્ષુ ઇન્દ્રિય તો શું થવાનું? મતી જ્ઞાન થાય. એવી જ રીતે બાકીની ચાર ઇન્દ્રિય અને મન દ્વારા શું થવાનું છે? મતી જ્ઞાન. એ મતી જ્ઞાન પહેલા, એટલું તો આપણે હવે નક્કી કરી લીધું કે છદ્મસ્તને જ્ઞાન પહેલા દર્શન થાય. આજ તમારી સામું એક જોઉં છું એ જ્ઞાનનો ઉપયોગ છે, પલટીને બીજા સામું જોવાનો જ્ઞાનનો ઉપયોગ થાય, એ પહેલા દર્શન થઈ જશે. ક્યુ દર્શન થશે એ પછી વિચારવાનું કે અહીંયા પેલા કલર જોઈને હવે કલર જોઉં છું તો ચક્ષુ દર્શન રહેશે, પણ અહીંયા સામે રંગને જોઈને પછી ગંધને જોઉં છું તો શું થશે? અચક્ષુ થશે. પણ વચ્ચે દર્શન તો થઈ જાય છે. એ દર્શન બે પ્રકાર, કે જો મતી જ્ઞાન ચક્ષુ ઇન્દ્રિયના નિમિત્તે થયું તો એ પહેલાના દર્શનને ચક્ષુ દર્શન કહે છે, અને મતી જ્ઞાન બાકીની ચાર ઇન્દ્રિય અને મન દ્વારા થયું તો એ પહેલાના દર્શનને અચક્ષુ દર્શન કહેવામાં આવે છે. ચક્ષુ ઇન્દ્રિયને છોડીને બાકીની ચાર અને મન દ્વારા મતી જ્ઞાન થયા પહેલા જે સામાન્ય પ્રતિભાસ, સામાન્ય અવલોકન દેખવું થાય તેને અચક્ષુ દર્શન કહેવામાં આવે છે. એની વ્યાખ્યા હવે વધારે આપણે